ધીરહા, ગમે તેવા દેશકાળની અંદર પણ પોતાની ધીરસ્તાનો ત્યાગ ન કરી એનો વક્તા બને, નિર્દમ હોય, દંભે રહિત હોય, જેવી વાણી એવું વર્તન એવો જ વિચાર હોય એનો વક્તા બને. આમાં તમને કઈ કઠણ પડ્યું? તમને શેનું પડે કહો? ધીરા ખમજો, હવે તમારું આવે છે. શુદ્ધ પુરાણી કે શૌનક સાંભળો, હવે આ કથાના શ્રોતા કેવા હોવા જોઈએ એ તમને કહું છું. શ્રદ્ધા ભક્તિ સમાયુક્તા નાન્ય કાર્ય શું લાલચા. શ્રદ્ધાવાન હોય, ભક્તિવાન હોય, જગતના અન્ય કોઈ પદાર્થને લાલચ લઈને કથામાં ન બેઠા હોય કે કથા સાંભળવાથી આ પદાર્થ મળી જાય, આ પદાર્થ મળી જાય, એવી કોઈ પણ લાલચ ન હોય એ એનો શ્રોતા બને. અને જેટલા દિવસ કથાનું શ્રવણ કરે એટલા દિવસ ભૂમિ પર શયન કરી બ્રહ્મચર્યનું પાલન કરનારો હોય એનો શ્રોતા બની શકે. દિવસમાં એક વાર, જો કે પહેલાં તો બહુ કઠિન લખ્યું કે જેટલા દિવસ કથા સાંભળે એટલા દિવસ નિરાહાર ઉપવાસ કરે. પછી વળી મનમાં થયું છે આટલા દાડા ઉપવાસ નહીં કરી શકે એટલે થોડોક સુધારો કર્યો, ઉપવાસ ન કરી શકે દૂધપાન કરીને પછી કથાનું શ્રવણ કર્યું. વળી વેદ વ્યાસજીને વિચાર થયો હશે કે આ એકલું દૂધ પીશે ને ગડબડ થશે, બીજાને ઉપાધિ કરી મૂકશે, એટલે એમાં સુધારો કરીને કે ફળાહાર કરીને કથાનું શ્રવણ કરે. વળી વિચાર થયો ફળાહાર કોઈ નહીં ફાવતો ઉપાધિ થાય, એટલે છેલ્લે એવું લખ્યું એક વાર ભોજન કરી અને કથાનું શ્રવણ કરે. અને એક વાર જેને હરખું ન આવે એને પછી પોહા એમ કરે, પછી આમાં કાંઈ લખ્યું નથી. લો એક વાર સુધી લખ્યું છે, એક વાર ભોજન કરી કથાનું શ્રવણ કરે. અને કથા જયારે સાંભળવા બેસે ત્યારે આટલી વાતનું અનુસંધાન રાખે, ઢીચણને બાંધીને કથા ન સાંભળે, માથા પર ટોપી પાઘ આદિ કોઈ વસ્તુ રાખીને કથાને સાંભળે નહીં, લાંબા પગ કરીને કથાને સાંભળે નહીં, કઈ પણ વસ્તુ ચાવતા ચાવતા કથાને સાંભળે નહીં. આવું બધું લખ્યું છે એટલે કેવું પડે શું થાય, અમને ખબર, તમને દુઃખ લાગતું છે થોડું થોડું, લખ્યું એટલે કીધા છે છૂટકો નહીં. પણ આપણા મહાપુરુષો કડક લખી ગયા છે ને પાછા દયાળુ બહુ હતા. પછી એવું લખ્યું કોઈ વૃદ્ધ હોય, કોઈનો પગ વળતો ન હોય, કોઈની બીજી ત્રીજી તકલીફ હોય તો એ સૂતા સૂતા સાંભળશે તોય પણ ચાલશે, પણ બીમાર હોય તો એક કામ કરો ને, તમતા લાંબા પગ કરીને સાંભળો, અમે એમ માનશું તમે બધા માંદા બેઠા, બીજું શું કહો, બીમાર બેઠા છે, કથા સાંભળજો બસ. શુદ્ધ પુરાણી કે શૌનક આ કથાને એક એક નિયમનું અનુસંધાન રાખે, તા કથા જીવાત્મને મુક્તિને આપનારી બને છે. સ્ત્રીના મુખાની પશ્યંત એ શ્રોડવંતી કથામ હરે, કામી નસ્તે તુ પુરુષાહ ભવંતી ગ્રામ શુકરાહ. જેટલા દિવસ કથા સાંભળે એટલા દિવસ અનુસંધાન રાખે, કથા સાંભળતા સાંભળતા કદી પણ સ્ત્રીના મુખની સામે જોવે નહીં, સ્ત્રીના મુખને જોતો જોતો જે કથાને સાંભળે છે, કામી નસ્તે તુ પુરુષાહ ભવંતી ગ્રામ શુકરાહ, એ મર્યા પછી ગામમાં રહેનારો મોટો ગુંડ થાય છે. હમણાં મેં બે ચાર દાડા પહેલા ભુજમાં ગયા હતા, હરિભક્તો કે સ્વામી હેરાન થઈ ગયા, મેં કીધું કેમ, કે સ્વામી તમારા સૌરાષ્ટ્રમાં અને એ બાજુ ગુજરાત પ્રાંતમાં સારું છે કે ભૂંડ બધા ગામમાં જ રહે છે, કે અમારે અહીંયા બધા ભૂંડ સીમમાં રહી ગયા, તો કશું રહેવા દેતા નહીં, બધું ખાઈ જાય છે. મને કે આટલા બધા ભૂંડ કેમ થયા છે? મેં કીધું કથા ઓછી થાય તે ભૂંડ ન થાય, લાગત ઠેર ઠેર તમે જો ગલીએ ગલીએ કથાઓ ચાલુ થઈ છે અને કોઈ વક્તા શ્રોતાના લક્ષણ કહેતું નથી, એટલે નિયમ વિના કથા સંભળાય છે. જે કથા મુક્તિ અપાવનારી છે એ જ કથા નિયમ વિના સંભળાય છે, માટે ભૂંડીઓની અપાવે છે, સમજાય છે તમને? સ્ત્રીઓને મોઢાને જોતો જોતો કથા સાંભળે એટલે મર્યા પછી ભૂંડ થાય, કથા વધતી જાય, ભૂંડે વધતા જાય. પેલા આટલા બધા ભૂંડ હતા કે માટે જેને થવું એ ભલે થાય, પણ આપણે થવું નથી. માટે આપણે અનુસંધાન રાખવું કે કદી પણ સ્ત્રીના મુખને જોતા જોતા કથા સાંભળવી. બીજું બતાવ્યું છે, કથાને સાંભળતા સાંભળતા વાતો કરે છે, મર્યા પછી ગધેડાની અને પામે છે, ભૂકે રાખે. માટે કથા સાંભળતા સાંભળતા કશું બોલવું નહીં. હા, એવો કોઈ પ્રસંગ આવી ગયો, તમને મોજ ચડી ગઈ અને તમે કદાચ એક જરાક બોલી નાખો, વાત અલગ છે. પણ તો અહીંયા બેઠા બેઠા વ્યવહાર ન કરવો એમ. તું ક્યારે મળીશ? તો કાલે મંદિરે આવી જજો 9 વાગે, હાજર જઈશ. એ વ્યવહાર ભલા થઈને કથામાં કરશો નહીં, નતર પછી ગધેડો થવું પડશે. પછી અમને કહેતા નહીં સ્વામી, કથા સાંભળ્યા પછી શું કામ ગધેડો થયો, કે તમારી કથા જ ગધેડો થયો એમ કહીશો પાછા. માટે કથા સાંભળતા સાંભળતા વાતો ન કરો. ત્રીજી અદભુત વાત બતાવી, કથાયામ શ્રી માણાયામ વિઘ્નમ કુરવંતી એ શઠા પિશાચત્વમ પ્રપદ્યંતે તેનું નમ ઉપહસતમ. કથા સાંભળતા સાંભળતા વક્તાને વિઘ્ન ઉભો કરે, યા તો શ્રોતાને વિઘ્ન ઉભો કરે. એવા જે શ્રોતા છે એ મર્યા પછી ભૂત યોનિન પામે છે. એક બાજુ કથા સાંભળ્યા પછી પ્લેત યોનિને પામેલો મુક્ત બને, પણ એને આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો મનુષ્ય ભૂત બની જાય. કહો હવે હું છું. કથાને સાંભળતા સાંભળતા કદી પણ શ્રોતા યા તો વક્તાને વિઘ્ન ન થાય એમ વર્તે. અને ચોથી સાવધાની બતાવે છે, નિદંતી યસ્ય વક્તારમ કથામ ચ પાપ નાશિનમ તે તુ જન્મ શતા મર્ત્યા શુનકા સંભવંતિ. કથાને સાંભળ્યા પછી બહાર નીકળે ને પછી જો વક્તાની નિંદા કરે યા તો કથાની નિંદા કરે એમ કહે, વક્તામાં કાંઈ દમ નહોતો, ઠેકાણ વિજ્ઞાન વક્તા હતો, કાળો મેષ જેવો હતો, તોય મર્યા પછી 100 જન્મ સુધી કૂતરો થાય એ તો કથાની નિંદા કરે કે કથામાં કાંઈ દમ નહોતો, ભેળવાઈ ગયા, કલાક બે હોવું પડ્યું, તો એ પણ મર્યા પછી 100 જન્મ સુધી કૂતર્યા નિયોલિન પામે. માટે બહાર નીકળ્યા પછી ખબરદાર એક શબ્દ મારો બોલ્યા છો, અમે ગમે તે કરીએ બાકી તમારે કશું બોલવાનું નહીં. બહુ સમજીને શ્લોક લખ્યો છે, કારણ કથા છે ને બહુ કડક વસ્તુ છે. આમાં એવો મતલબ નથી કથા વાંચનાર વક્તા ગમે એટલું આડુવડું બોલે ને ગમે એટલું સાચું ખોટું બોલે તો સ્વીકારી લેવું, એવો મિનિંગ નથી. પણ કથા અતિ કડક વસ્તુ છે, એમાં કથા કહેતા કહેતા કંઈક આપણી ઉપર આવી પડે ને પછી આપણને વક્તા યા તો કથાની નિંદા થઈ જાય એનો અભાવ આવે તો મર્યા પછી કૂતર્યા નિયોનિ પામે. બાકી 70 રાત આમ હાલતો ને 70 રાત આમ હાલતો કેવું પડે સ્વામીજી, જરાક મર્યાદા મરો હારો, એનો બાદ નથી. અદભુત રીતે શ્રોતાના લક્ષણ પણ બતાવી અને પછી એમ કીધું, કથાને વાંચનાર વક્તા એમની વિશે શ્રોતાઓ સુખદેવજીની ભાવના રાખે. આટલી બધી ઊંચી ભાવના કેમ રાખવી? તો કે યસ્યા નત ગતા વાણી શ્રોતૃ સંસ્કૃતિ મોચની. વક્તાની જે વાણી છે એ શ્રોતાઓને ભવબંધન થી મુક્ત કરાવનારી છે, માટે એની વિશે સુખદેવજીની ભાવના રાખી. બાલો યુવો અથવા વૃદ્ધો દરિદ્રો દુર્બલો પીવા યસ્ય વક્તા સદા વંદ્ય પૂજ્ય શ્લાઘનીય જાયતે. એ વક્તા બાળક હોય તોય ભલે, યુવાન હોય તોય ભલે, વૃદ્ધ હોય, દરિદ્ર હોય, દુર્બલ હોય, ગમે તેવો હોય, તેમ છતાં સદાય ને માટે વંદન કરવા યોગ્ય અને પૂજન કરવા યોગ્ય છે. અદભુત રીતે વક્તાનો મહિમા બતાવ્યો છે. શ્રોતા એમ સમજે ને વક્તા એમ જ સમજે કે બધાની અમી દ્રષ્ટિ છે ને એટલે કથા થાય છે. શ્રીજી મહારાજની કૃપા દ્રષ્ટિ છે, પૂજ્યપાદ આચાર્ય મહારાજ, આ બધા સંતો નિર્મળ પ્રેમ, આ બધા ભક્તોની ભાવના એ કથા કરાવે છે, એમ પરસ્પર એકબીજાએ સમજો. અદ્ભુત રીતે કથાનો વિધિ જ્યાં બતાવી રહ્યા છે એ જ વખતે સુદ પુરાણે બોલે, શૌનક, ત્યાં ઉદ્ધવ, અર્જુન આદિ ભગવાનના મહાન મહાન ભક્તો આવ્યા છે. એ બધા આવેલા ભક્તો પ્રેમમગ્ન બનીને પરમાત્માનું કીર્તન કરવા લાગ્યા છે. પરમાત્માની કીર્તન ભક્તિ જ્યારે કરવા લાગ્યા એ જ વખતે ત્યાં ભગવાન ખુદ પ્રગટ થયા છે. અને ભગવાને કીધું, હું તમારા પર બહુ રાજી થયો છું, કંઈક માગો. અને માગવાનું જ્યારે કહ્યું ત્યારે બધાએ ભક્તો ભેળા થઈને અદ્ભુત માંગણી કરી છે. હે નાથ, નાગાહ ગાથા સુખ સર્વ ભક્તે રે બિસ્ત્વયા ભાવ્યમિતિ પ્રપન્ના મનોરથોયમ પરિપૂરણીય તથેતિ ચુક્ત્વાંતર દીયતાશ્ચુતા. હે પ્રભુ, તમે અમારા પર જો રાજી થયા હો તો અમે તમારી પાસે એવું માગીએ છીએ. હવે પછી જ્યાં જ્યાં આ કથા થાય ત્યાં ત્યાં આપ બધા જ પાર્ષદોની સાથે કથામાં પધારશો, આવી અમે માંગણી કરીએ છીએ. ભગવાન રાજી થયા છે, વર આપ્યો છે, જ્યાં જ્યાં કથા થશે ત્યાં ત્યાં જરૂર હું એ કથાની અંદર આવીશ, આ પાર્ષદો સહિત આવીશ. આટલું કહીને ભગવાન અંતર ધ્યાન થયા છે. બધા હૃદયમાં અતિશય આનંદ વાજ્યો છે. હવે મહાત્મ્ય ભાગને જે પૂર્ણ કરવાની સતપુરાણી પ્રયાસ કરે, તૈયારી કરે, શૌનકે એક પ્રશ્ન કર્યો છે કે પૂર્વે આ કથા ક્યારે ક્યારે થઈ, કોની કોની વચ્ચે થઈ એ જરાક મને કહો. સુતપુરાણી બોલ્યા, શૌનક, કલીના 30 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે એ વખતે સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજાને કથા સંભળાવી હતી અને ભાદરવા સુધી 9મીને દિવસે કથાનો પ્રારંભ થયો હતો. અને બીજા 200 વર્ષ જ્યારે વ્યતીત થયા ત્યારે ગોકર્ણજીએ ફરીવાર આ જ કથા ધુંધુકારીને સંભળાવી હતી અને અષાઢ સુધી 9મીને દિવસે પ્રારંભ કર્યો હતો. ભક્તજીનો એક વાત આ ચોખવટ મારે કરવી છે. ચૈત્ર માસનો આગ્રહ રાખો છો, પણ આ જાહેરમાં કહું કે મુક્તિ માટે એવો કોઈ વિધિ નથી કે ચૈત્ર માસમાં જ પિતૃઓનું કલ્યાણ થાય. ખબર નહીં આ કોણે, ભાગવતજીમાં આવી કોઈ ઉલ્લેખ કે વાત નથી, ખબર નહીં આ કોણે આમ નક્કી કરી નાખ્યું. ભગવાનની કથા ગમે ત્યારે સંભળાવે તોય પણ આત્માની મુક્તિ જ થાય એમાં સંશય નથી. 12 માસમાં ગમે ત્યારે સંભળાવે. મારે એટલા માટે કહેવું પડે છે કે ચૈત્ર મહિનામાં અમને બહુ દોડધામ કરાવો છે, અને તો અડધા નારાજ કરવા જ પડે. ચૈત્ર મહિનામાં વધારેમાં વધારે 4 કથા બેહે ને 8 કથા ભેળી થઈ જાય. આપણે એમ કઈ વૈશાખ મહિનામાં રાખો નહીં, સમી વૈશાખ મહિનામાં નહીં, ચૈત્રમાં જ કરીશ. પણ શું કામ, તો કે મારે પિતૃઓ પાછળ કરીશ, પછી ન થાય એમ, એવો કોઈ વિધિ નથી. જો અહીંયા તમને દેખાય છે કે ગોકર્ણજીએ ધુંધુકારી પાછળ જે કથા બેસાડી એ કલ્યાણ અર્થે જ બેસાડે છે, અને અષાઢ સુધી 9મીને દિવસે કથાનો પ્રારંભ થયો છે. ભાગવત બોલે છે, ચૈત્ર મહિનો શ્રેષ્ઠ છે, ના નહીં, કારણ કે એમાં ભગવાન પધાર્યા, મર્યાદા પુરુષોત્તમ નારાયણ પધાર્યા, ભગવાન શ્રીહરિ પધાર્યા, અધિક શ્રેષ્ઠ છે. પણ મારો કહેવાનો મતલબ, આ મહિના સિવાય પણ કથા પિતૃઓ પાછળ થઈ શકે છે અને પિતૃઓની મુક્તિ પણ થાય છે, એટલી જ ચોખવટ કરી છે. સુત પુરાણે કે શૌનક, બીજા 30 વર્ષ જયારે વ્યતીત થયા છે ત્યારે સનત કુમારોએ આ કથા નારદજીને સંભળાવી ત્યારે કારતક સુધી 9મીને દિવસે આ કથાનો પ્રારંભ થયો. આ પ્રમાણે શૌનકજીના પ્રશ્ન ઉત્તર આપી સુદ પુરાણે મહાત્મ્ય ભાગને પૂર્ણ કર્યો છે. તો આપણે પણ અહીંયા મહાત્મ્ય ભાગને પૂર્ણ કરી હવે કથાનો શુભ પ્રારંભ કરીએ છીએ. જન્માદ્યશયતોન્વયાદી તરત એ શ્લોક એ મંગળાચરણથી આ કથાનો પ્રારંભ થયો છે. ભાગવતજીમાં 3 વાર મંગળાચરણ કરવામાં આવ્યું છે. નિમિક્ષારણ ક્ષેત્રમાં સુદ પુરાણીએ શૌનકજીને બહુ પ્રશ્નો પૂછ્યા છે. ભક્તજનો એક વાત આજ તમને કહી દઉં, આજે તમારે થોડી ધીરજ રાખવી પડશે, કાલ બપોર પછીની કથામાં ધીરજ રાખવી પડશે, બાકી કાલ રાત્રિની કથા પછી તો તમારે ધીરજ નહીં રાખવી પડે. માને 1.5 દિવસની કથા, 3 સ્કંદ સુધીની જે કથા છે શ્રીમદ ભાગવત, એટલી બધી હાર્ડ છે, એટલી બધી કઠિન છે. ભલ ભલા વક્તાને પરસેવવા દે, ભલ ભલા વક્તા સિવાય કે શાસ્ત્રોક્ત રીતે કરવા જાય તો ઠેકડો મારી દે તો કઈ ઉપાધિ નહીં. જેમ લખ્યું છે એમ જો કહેવા જાય ને તો ભલભલા વક્તાને પરસો વાળે. એટલે આ કથા કઠિન છે. આ સવારથી શરૂ થઈ બપોર પછી ત્યારથી આ કથા કઠિન છે. આવતીકાલ સાંજ સુધી કઠિન ચાલશે, એમાં ધીર્જ રાખજો. બાકી કાલ રાત પછી કોઈ ઉપાધિ નથી. પછી તો એટલી સરળ કથા છે, એટલી સરળ કથા છે જેની કોઈ હદ નહીં. અને આમ આનંદકારી મનોરંજનકારી પણ એટલી જ છે. આજની કથા એટલા માટે કઠિન છે, હું જયારે શ્રીમદ ભાગવત તૈયાર કરતો હતો એક વાર વાંચ્યું, બે વાર, ત્રણ વાર, ચાર વાર, પાંચ વાર, ખબર ન પડે એમાં કોણ વક્તા અને કોણ શ્રોતા એમ. એક થી ત્રણ સ્કંદમાં ગમે એમ વાંચો ગૂંચવી જ નાખ્યા. અનેક વક્તાઓ અનેક શ્રોતાની વચ્ચે ઘેરાયેલી કથા છે. અનેક વક્તાઓ અનેક શ્રોતાઓ. પ્રથમ આમાં પરમાત્મા વક્તા બને છે ત્યારે બ્રહ્માજી એના શ્રોતા બને, વળી બ્રહ્માજી વક્તા બને ત્યારે એ નારદજી એના શ્રોતા બને, નારદજી વક્તા બને ત્યારે વેદવ્યાસ એના શ્રોતા બને, વેદવ્યાસજી જયારે વક્તા બને ત્યારે સુખદેવજી મહારાજ શ્રોતા બને, સુખદેવજી મહારાજ જયારે વક્તા બને ત્યારે પરીક્ષિત મહારાજા શ્રોતા બને, સનત કુમારો વક્તા બને ત્યારે વળી નારદજી શ્રોતા બને, સુત પુરાણી વક્તા બને ત્યારે વળી શૌનકજી શ્રોતા બને, ગોકર્ણજી વક્તા બને ત્યારે ધુંધુકારી શ્રોતા બને. અનેક વક્તાઓ અનેક શ્રોતાની વચ્ચે ગૂંચવાયેલી કથા છે. ખબર જ ન પડે કોણ બોલે છે ને કોને કહે છે. માટે થોડી ધીરજ રાખજો. જો કે બને એટલી આ કથાનું સરળ બનાવવા પ્રયાસ કરીશ, પણ સરળતાની અમુક લિમિટ તો હોય જ. આજની જે ત્રણ સ્કંદની કથા છે ને એ સાયન્સના વિષય જેવી છે, અને કાલ રાત પછી આર્ટ્સના વિષય જેવી. એટલે ગમે ત્યાં આંખો ને તમે હળ મોકળું હાલ્યું જાય. માટે બરાબર થોડું અનુસંધાન રાખ, જરા ગાફલ રાખવા જશો, જરાય જો ગાફલાય રહી ગઈ તો ક્યાં કથા ચાલતી હતી ને ક્યાં પહોંચી ગઈ ખબર નહીં પડે. આમ સળંગ સાંકળ જેવી આ કથા નથી, તૂટક તૂટક કથા છે. કોઈ પ્રસંગ ઉઠાવે વળી મૂકી દે, વળી પાછું બીજા પ્રસંગને ઉઠાવે એને મૂકી દે, ત્રીજા પ્રસંગને ઉઠાવે અને ફરીને પાછા પહેલા પ્રસંગને લે, આ ટાઈપની કથા છે. માટે કહું છું થોડા સાવધાન બનજો તો આ કથા તમને બહુ આનંદ આવશે. સુત પુરાણી શૌનકજીને જયારે કથા સંભળાવવા બેઠા છે, શૌનક અનેકવિધ પ્રશ્ન પૂછ્યા છે કે ઘોર કળી કાળની અંદર કલ્યાણના નિચોળ રૂપ આપે સાધન શું માન્યું છે એ આપ મને કહો. કલ્યાણ અનેકવિધ સાધન છે, એમાં સુગમ સાધન કયું છે એ આપ અમને કહો. વસુદેવના દીકરા, વસુદેવ અને દેવકીના દીકરા પરમાત્મા કૃષ્ણ નારાયણે પૃથ્વી પર શા માટે પધાર્યા હતા એ આપ અમને કહો. ભગવાનના લીલા ચરિત્રો કે જેનું નારદ બ્રહ્મા આદિ ગાન કરે છે ચરિત્ર આપ અમને કહો. ભગવાનના અનેક અવતારો થયા છે, અવતારોના ચરિત્ર આપ અમને કહો. ભગવાન ધામમાં ગયા પછી ધર્મ કોને શરણે રહ્યો એ આપ અમને કહો. આવા છ પ્રશ્નો પૂછવામાં આવેલા છે જેના ઉત્તર આપવા માટે શુદ્ધ પુરાણી તત્પર બન્યા છે. આ ઉત્તરનો જ આખો ભાગવત છે. વ્યાજી લખે છે કે શૌનક મુનિના આ સુંદર પ્રશ્નને સાંભળી સુત મુનિએ પ્રથમ સુખદેવજીને વંદના કરી છે, ભગવાનને પણ વંદના કરી છે, સરસ્વતી દેવીને પણ વંદના કરી છે અને પછી કથાનો પ્રારંભ કર્યો છે. પ્રથમ છ પ્રશ્નો ઉત્તર આપતા ધીમે કરીને કથા આગળ વધારતા એમ કીધું, શૌનક તમે બહુ અદભુત પ્રશ્ન પૂછો છે, તમારા પ્રશ્નમાં કેવળ તમારું જ કલ્યાણ છે એમ નહીં, બીજા અનેક આત્માનું કલ્યાણ સમાયેલું છે, માટે તમારા પૂછેલા પ્રશ્ન ઉત્તર આપતા આજ મને બહુ જ આનંદ થશે. વેદ સમાના પરમાત્માના ચરિત્ર સવર શ્રીમદ ભાગવત જે વેદ વ્યાસે રચ્યું છે, એ જ વેદ વ્યાસે શાસ્ત્ર રચ્યા પછી પોતાના પુત્ર સુખદેવજી મહારાજને ભણાવ્યું છે. જે સુખદેવજી એ શાસ્ત્ર સૂર્ય સમાન મને ભણાવ્યું છે અને આજ હે શનક એ જ કથા હું તમને સંભળાવવા માટે તૈયાર થયો છું. માટે આપ સાંભળો, પ્રેમથી સાંભળો. સૌનકે પ્રશ્ન કર્યો છે કે પાંડવ વંશી પરીક્ષિત મહારાજા અને સુખદેવજી મહારાજ એમની વચ્ચે સંવાદ શ્રીમદ ભાગવતનો કેમ રચાયો, આપ અમને એક કથા કહો. સુત પુરાણી બોલ્યા છે, સૌનક સાંભળો, એ કથા હું સંભળાવું તે પહેલા આ ભાગવતજીની ઉત્પત્તિની કથા હું તમને કહું. આ ભાગવત ઉત્પન્ન કેમ થયું? જો પ્રશ્ન કંઈક પૂછે અને જવાબ વચ્ચેથી કંઈક આપે, એટલે કહું છું બહુ આટલી ગુટીવાળી કથા છે. સાંભળો, પ્રથમ તમને શ્રીમદ ભાગવતની ઉત્પત્તિની કથા કહું. એકવાર સરસ્વતીના તટ ઉપર, સરસ્વતીને કિનારે પરાશર પુત્ર વેદ વ્યાસ ઉદાસ બનીને બેઠા છે. ખિન્ન મન છે આજે વેદ વ્યાસ, અને એ જ જગ્યાએ નારદજીનું આગમન થયું છે. વેદ વ્યાસજીને જોતાની સાથે નારદજી પ્રશ્ન કર્યો છે, હે પરાશર પુત્ર, આપ મન અને દેહ કરી કુશળ તો છો ને? કેટલું અદભુત પ્રશ્ન કર્યો. આપણે પૂછીએ તો ખરા, પણ શું પૂછીએ? કેમ છો? મોજમાં છો ને? પણ આપણે પૂછાયેલી મોજ કેવળ દેહ પૂરતી જ હોય કે ધંધા પૂરતી હોય? આત્માને એમાં કાંઈ લેવા દેવા ન હોય. જ્યારે મહાપુરુષો જે પ્રશ્ન પૂછે, આત્મ સંબંધી પ્રશ્ન પૂછે, તમારો આત્મા મોજમાં છે ને? દેહને તો પોતાનું રૂપે માનતા જ નથી હોતા. નારદજી પ્રશ્ન પૂછો, મને સહિત આત્મય સહિત આપ મોજમાં તો છો ને? હે પરાશર નંદન, આપે એક વેદના ચાર વિભાગીકરણ કર્યા છે, સત્તર સત્તર પુરાણ આપે રચ્યા છે, અને તેમ છતાં આપનું મન આજ ખિન્ન કેમ જણાય છે? અને વેદ વ્યાસજી પણ એ જ વિચાર કરતા આજ ગંગાના તટ ઉપર બેઠા છે કે મેં કેટલા કેટલા સુંદર કાર્યો કર્યા, એક વેદના ચાર વિભાગીકરણ કર્યા, સત્તર સત્તર પુરાણો રચ્યા, અને તેમ છતાં આજ મેં ક્યાં ભૂલ કરી કે જેને કારણે મારું મન આજ ખિન્ન બન્યું છે? મારા મનની અંદર શોક છે, મેં ક્યાં ભૂલ કરી? આમ પાછા વળી ગયા, ઊંડા ઉતરી. ડાહ્ય પુરુષ જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે પાછો વળી જાય, મેં ક્યાં ભૂલ કરી, મારા જીવનમાં દુઃખ આવ્યું. સાધુ અને સંસારી બસ આટલો ફરક છે. સાધુ પુરુષો પોતાના જીવનમાં જ્યારે દુઃખ આવે ને ત્યારે મૂળિયું ગોતે. આ ઉપજ્યું ક્યાંથી? સમજાય છે? આ ઉપજ્યું ક્યાંથી? જ્યાંથી ઉપજ્યું એને જ પૂરું કરી નાખે. અને સંસારે જ્યારે દુઃખ આવે ને ત્યારે પીછડાને ખંખેરે, તે મને હેરાન કરે. તે ના ના, એને હેરાન નથી કર્યો, આપણી ભૂલે જ આપણને હેરાન કર્યા છે. આજ વેદ વ્યાસજી પોતે ઊંડા ઉતરી ગયા છે કે મેં ક્યાં ભૂલી કરી જેને કારણે આજ મારું મન ખિન્ન બન્યું છે. અને શાસ્ત્રો એમ કે, કૃપા ભાઈ તબ જાનીએ જબ દીખી અપના દોષ. ભગવાને કૃપા કરી એમ ત્યારે જ સમજ્યું કે યાર આપણને આપણી ભૂલ ઓળખાય, આપણને આપણી ભૂલ દેખાય કે આ મારી ભૂલ છે, આટલી મારી ભૂલ છે, જેને કારણે મારે દુઃખ આવ્યું. અદભુત પ્રશ્ન કર્યો કે આપ અઢાર પુરાણ, સત્તર સત્તર પુરાણના રચયિતા છો, એક વેદના ચાર વિભાગીકરણ કરનારા છો, અને તેમ છતાં આટલા બધા દુઃખી કેમ છો? વેદ વ્યાસજી બોલ્યા, સત્ય વાત કરો છો હે નારદ, મને તો આજ મારી ભૂલ ઓળખાતી નથી, આપ કૃપા દ્રષ્ટિ કરો, આનું કારણ શું આજ મારું મન આટલું બધું ખિન્ન બન્યું છે? આ દુઃખમાંથી મને બહાર કાઢવા માટે પ્રયાસ કરો. કેટલી અજોડ વાત બતાવી, આ દુઃખમાંથી આપ મને બહાર કાઢો, શું મેં ભૂલ કરી? અને આમ આમ જુઓ તો ભૂલ દેખાતી નથી, પણ નારદજીએ ભૂલ બતાવી છે. તમારી ભૂલ હું તમને ઓળખાવું. સાંભળો, અત્યાર સુધી તમે જેટલું રેચ્યું, જે કાંઈ રેચ્યું, એમાંથી ધર્મ અર્થ અને કામ જ પ્રગટે તેમ છે, મોક્ષ પ્રગટે એવું શાસ્ત્ર તમે કોઈ રેચ્યું નથી. તમારા શાસ્ત્ર જેટલા જેટલા વાંચે એમાંથી કોઈને શાંતિ થાય તેમ નથી, અને વાંચનારને શાંતિ ન થાય તમને ન જ થાય એમાં શું કહેવું? તમને શાંતિ નહીં વળે, કારણ કે વાંચનાર એને ત્યારે શાંતિ થાય કે જ્યારે લખનારને શાંતિ થાય. તમને શાંતિ નથી થતી તો વાંચનારને ન થાય, એને ન થાય તમને પણ ન થાય. તમે બધું લખ્યું પણ પરમાત્માના ચરિત્રો નથી લખ્યા, જે પરમ શાંતિને આપનારા છે. અને હકીકત છે, જીવાત્માને પરમ શાંતિને આપનારા કોઈ હોય ને તો ભગવાનના ચરિત્રો. એક પ્રસંગ અદભુત તમને બતાવો. એકવાર ભગવાન સ્વામિનારાયણ દાદાના દરબારમાં અક્ષય ઓરડીથી આમ ઓરડાબદ જતા હતા. એક સાધુ બીમાર, સ્વરૂપાનંદ સ્વામીની પાસે ગયા. પેલા સાધુ ઉંકારા થોડા થોડા કરે. સ્વરૂપાનંદ સ્વામી કે શું ઉંકારા કરો? સ્વામીની કે સ્વામી આ દુઃખ સહન નથી થતું. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કે આત્મરૂપ હો જાઓ. પેલા સાધુ કે પણ નથી થવાતું. સ્વામી થોડા ઘમંડમાં કીધું, આત્મરૂપ હો જાઓ કે આત્મરૂપ થઈ જાઓ તો દેહનું દુઃખ દેખ્યામાં જ ના આવે, દેહરૂપ થાવ તો તમને દુઃખ દેખાય ને. ભગવાન સ્વામિનારાયણ ની વાત ગમી નહીં, આત્મરૂપ થાવ એ વાત ગમી, પરંતુ અહંકાર યુક્ત વાત ભગવાન સ્વામિનારાયણ ને ન ગમી. મહારાજ વિચાર કર્યો, સ્વરૂપાનંદ સ્વામી જેવા મહાન સંતમાં જો આટલો અહંકાર રહી જશે તો બહુ મોટી ખોટી જશે. ભગવાન શ્રીહરિએ સંતોનો અહંકાર બહુ તોડાવ્યા છે. સત્સંગની બહુ મોટી પ્રસિદ્ધ કથા. ભગવાન સ્વામિનારાયણ એકવાર એવું પ્રકરણ ચલાવ્યું, 12 વાગ્યા પછી સૂવું અને વહેલા 3 વાગ્યા જાગવું, અને પછી સભામાં કોઈ જોકો ખાય ને તો બેરખો મારવો. એમાં સભામાં બ્રહ્માનંદ સ્વામી જોકો આવી ગયો. ભગવાન સ્વામિનારાયણ બેરખો માર્યો. બ્રહ્માનંદ સ્વામી એકદમ ઝબકીને જાગી ગયા અને મહારાજ પાસે આવીને કે, મહારાજ મને બેરખો કેમ માર્યો? ભગવાન સ્વામિનારાયણ કે, તમે જોકા ખાતા હતા. અરે મહારાજ, મેં ક્યાં જોકું ખાધું? ભગવાન શ્રીહરિ કે, ત્યારે શું કરતા હતા? મહારાજ, હું તો કીર્તન બનાવતો હતો. અરે પણ જો, હા મહારાજ, કીર્તન બનાવતો હતો. ભગવાન સ્વામિનારાયણ કે, કીર્તન બનાવતો હતો, બોલો. ભાઈ હલવાના પણ ભાઈ શીઘ્ર કહીએ. ભગવાન શ્રીહરિન કે, મહારાજ બોલો, બોલું ખરું પણ એક શરત, હું કડી બોલું પાછળ ઝીલે ને તો બોલું. ભગવાન શ્રીહરિ કે, ભલે વાંધો નહીં. અને બ્રહ્માનંદ સ્વામી કીર્તન બોલ્યા, તારો ચટ્ટકર રંગીલો છેડલો અલબેલા રે. સ્વામી જે કીર્તન એક કડી બોલે પાછળ ઝીલે તો સ્વામી બીજી કડી બનાવી નાખે. અને એમ કરતા કરતા આખું કીર્તન પૂરું થયું. ભગવાન સ્વામિનારાયણ કે, સ્વામી ઝોલા ખાતા પણ પકડાણા નહીં, સાબી તમે નોકરી થઈ ગયા ગો. સ્વામીને રાજી થઈને પ્રસાદીનો હાર પહેર્યો. ભગવાન શ્રીહરિ રાજી થયા, પણ સ્વામીને થોડી ગંધ આવી અહંકારની કે આવું કામ બીજા ન કરી શકે. સ્વામીને મનમાં એમ થયું, આ તો હું શીઘ્ર કવિ કે તત્કાળ કીર્તન બનાવ્યું. અને ભગવાન સ્વામિનારાયણ એ જયારે ન ગણ્યું, ભગવાન શ્રીહરિએ બધા દેશની અંદર રહેલા બધા સંગીતકારોને ગઢપુરની અંદર બોલાવ્યા, હરીફાઈ ગોઠવી. આવેલા બધા જ કીર્તનકારો સંગીતકારો કીર્તન બોલ્યા. બ્રહ્માનંદ સ્વામીને મનમાં થયું, હમણાં મહારાજ મને કહેશે બોલો બ્રહ્મમુનિ. પણ મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કીધું જ નહીં, પ્રેમાનંદ સ્વામીને કીધું, પ્રેમ સખી તમે કીર્તન બોલો. પ્રેમાનંદ સ્વામીએ સિતાર જે હાથમાં લીધો, ભગવાન સ્વામિનારાયણ કે, પણ સ્વામી નવું બોલવાનું છે બનાવીને. ભલે મહારાજ, સ્વામી જે બોલવાની તૈયારી કરી. ભગવાન સ્વામિનારાયણ કે, પણ સ્વામી સાંભળો, તમારે એકલાને બોલવાનું, પાછળ કોઈ ઝીલશે નહીં. ભલે મહારાજ.